तारीख 26/8/81 बिरला क्रीड़ा केंद्र चौपाटी श्री शशिकांत मेहता इरियावही मैत्री अने मनोगुप्ती नो योग।
बहनों ने भाइयों, श्री मुंबई जैन युवक संघ तरफ थी दर वर्षे परिसंवाद व्याख्यानमाला योजवामां आवे छे। आ एक वधु वर्ष तेमां उमेराय छे। आ व्याख्यानमालानुं प्रमुख स्थान मने કેટલાક વર્ષથી આપવામાં આવે છે। અગાઉ પણ મેં કહ્યું હતું અને ફરીથી એટલી જ દ્રઢતાપૂર્વક કહું છું કે આ પ્રમુખ સ્થાનને પાત્ર હું બહુ મારી જાતને માનતો નથી। માત્ર એક ઉપચાર તરીકે હું અહીં છું અને આ સ્થાન મને જે આપવામાં આવ્યું છે એ માટે જૈન યુવક સંઘનો હું ખૂબ આભારી છું। મારા ઉપર ઘણો મોટો ઉપકાર થયો છે, એથી અલબત્ત મને ઘણો જ લાભ થયો છે। આ છેલ્લા 9-10 વર્ષ દરમિયાન ઘણા જુદા જુદા વિષયો ઉપર વાંચવા મળ્યું, સાંભળવા મળ્યું, આત્મચિંતન કરવા મળ્યું, પરિશોધન કરવા મળ્યું, પણ એ પ્રક્રિયા તો હજુ પણ ચાલુ અને ચાલુ જ છે જૈન યુવક સંઘનો। એ માટે હું ખૂબ ખૂબ આભારી છું। પર્યુષણ પર્વ આમ તો જૈનોનું જ પર્વ છે, પણ દુનિયાનો કોઈ પણ ધર્મ એને પોતાના પર્વ તરીકે મનાવી શકે એવી એની વિશાળતા છે। આ પર્વ બીજા પર્વો કરતાં જુદા જ પ્રકારનું છે, એને આપણે લોકોત્તર પર્વ કહીએ છીએ। લૌકિક પર્વ કે જેમાં પણ આનંદની જ વાત હોય, પણ તેમાં ખાવું પીવું, સરસ વસ્ત્ર પરિધાન કરવા, હરવું ફરવું, મિજબાનીઓ કરવી, એ રીતે ઉજવાય છે। આ પર્વ તે લોકોત્તર પર્વ છે, અલૌકિક પર્વ છે, અને તેમાં આત્માનો ઉત્સવ મનાવવાનો હોય છે, માણસે અંતર્મુખ બનવાનું હોય છે અને પોતાની જાતનું શોધન કરવાનું હોય છે। આ પર્વ આમ પર્યુષણ એને માટે શબ્દ વાપરીએ છીએ આપણે, પણ ખરો શબ્દ છે પર્યુષણા, પર્યુષણા પર્વ એટલે કે પરી અને ઉષ્ણા સારી રીતે સ્થિર જેમાં થવાનું છે તેવું આ પર્વ છે। ક્યાં સ્થિર થવાનું છે? બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો માણસો આ દિવસ દરમિયાન બીજી બધી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને પોતાના ઘરમાં સ્થિર થાય, પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સ્થિર થાય, અંતે આત્મામાં સ્થિર થવાનું છે। મનુષ્યનો સ્વભાવ એવો છે, એને મળેલી ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, જીભ, એ બધાનો સ્વભાવ એવો છે કે આત્માને બહાર અને બહાર ખેંચી જાય, બહારના પદાર્થોમાં આત્મા સતત અટવાયા કરે છે। પણ પુરુષાર્થ કરવાનો હોય છે કે બહારના પદાર્થોમાં અટવાઈ ગયેલા આત્માને એમાંથી ખેંચી લેવો અને પોતાનામાં સ્થિર કરવો। આ સ્થિર કરવાનું કાર્ય તે પર્યુષણ પર્વનું કાર્ય છે, એને આપણે પર્વાધિરાજ કહીએ છીએ, પર્વ શિરોમણી કહીએ છીએ। અષ્ટાનિકા પર્વ છે, 8 દિવસનું એટલા માટે પર્વ આપ્યું છે। નાના પર્વો હોય તો 1 દિવસનું હોય, 2 દિવસનું હોય, પણ મોટું પર્વ મનાવવું હોય કે જેમાં ઘણા બધા પુરુષાર્થની અપેક્ષા હોય એવું પર્વ તે 8 દિવસનું પર્વ છે। અને આ 8 દિવસના પર્વ દરમિયાન આપણે અંતર્મુખ થવાનું છે, આપણી પોતાની જાતને જોવાની છે, તપાસવાની છે, સમજવાની છે। વર્ષ દરમિયાન આ રીતે 28 પર્વ જેને કહેવામાં આવે, અષ્ટાનિકા પર્વ એવા જુદા જુદા પર્વો છે, જેમાં આયંબિલની ઓળીના પર્વ પણ ગણાવી શકાય છે, બીજા પણ છે, એવા 6 પર્વમાં આ પર્યુષણ પર્વને સર્વશ્રેષ્ઠ ગણાવવામાં આવ્યું છે। કારણ કે એ પર્વ દરમિયાન અનેક જીવો આરાધના કરતા હોય છે। આનું મહત્વ એ રીતે છે કે આયુષ્યનો બંધ એ પર્વ દિવસ દરમિયાન પડતો હોય છે, એમ સામાન્ય રીતે કહેવાય છે। આપણે જો જન્મ જન્માંતરમાં માનતા હોઈએ તો હવે પછીનો જન્મ આપનો કેવો હશે એ નક્કી ક્યારે થાય, કોણ કરે, કેવી રીતે થાય, તો એમ શાસ્ત્રીય રીતે કહેવાય છે। એની ઘણી બધી અપેક્ષાઓ છે, પણ એના ઊંડાણમાં ન ઉતરતા આટલું જ આપણે કહી શકીએ કે પર્વના દિવસ દરમિયાન 2/3 આયુષ્ય આપનું પૂરું થયું અને 1/3 આયુષ્ય આપનું બાકી હોય અને મૃત્યુની છેલ્લી ઘડી અંતર્મુહૂર્ત બાકી હોય તે વખત સુધીમાં, ગમે તે વખતે આપનું હવે પછીનું જીવન જન્માંતર એ નક્કી થઈ જતું હોય છે, અને એ પર્વના દિવસો દરમિયાન વિશેષ થાય છે। અને એટલા માટે પર્વના દિવસ દરમિયાન જો આપણે આરાધના કરીએ તો આના પછીનો જે જન્મ છે તે માટે આપણો આયુષ્યનો બંધ ઘણો સારો ઉત્કૃષ્ટ પડે, મનુષ્ય ભવ જ કદાચ ફરીથી પાછો આપણને મળે અને ફરીથી પાછા આપણે આરાધના કરી શકીએ. આ રીતે આપની પ્રગતિ થયા કરે. જો આપણે આ દિવસો દરમિયાન આરાધના ન કરીએ અને સંભવ છે કે એ દિવસ દરમિયાન આયુષ્યનો બંધ પડ્યો, આપણે પાપમય પ્રવૃત્તિઓમાં જ રોકાયેલા રહ્યા, તો આના પછીનો જન્મ આપણને શું મળશે એ આપણે કંઈ જ કહી શકીએ નહીં. કોઈ હલકી ગતિમાં, તિર્યંચ ગતિમાં પણ આપણને મળે, બીજી કોઈ ગતિમાં પણ આપણને મળે. એટલા માટે એમ કહ્યું છે કે પર્વના દિવસે તો ઓછામાં ઓછું પાપ ન જ કરવું. અનેક પ્રકારના પાપ છે, પાપમાંની વિગતોમાં આપણે ન ઉતરીએ, પણ આપણા પોતાના મનથી જે જે પાપ આપણને લાગતા હોય, અકૃત્ય ન કરવા જેવી વસ્તુ આપણને લાગતી હોય, તેમાંથી તો આપણે આપણી જાતને બચાવવી જોઈએ. અન્ય દિને કૃતમ પાપમ પર્વદિને વિનશ્યતિ, પર્વદિને કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પર્વના દિવસો તો આગળ પાછળ કરેલા પાપોનો નાશ કરવાને માટે ગણાય છે, પણ પર્વના દિવસે જ જો આપણે પાપ કરીએ તો એ તો વજ્રલેપ થઈ જાય એવા એવા એવી રીતે આપણને સતાવે કે જ્યારે ઉદયમાં આવે અને આપણે એની પીડા અનુભવીએ ત્યારે જ આપણને ખબર પડે કે આવું તો કોઈને પણ ન હજો, આવું ફરી વાર જિંદગીમાં બીજી વાર હું ન કરું એમ આપણે ઈચ્છીએ છીએ. પર્વના દિવસોની આરાધના વિવિધ રીતે થાય છે. શાસ્ત્રોમાં 11 દ્વારે પર્વની આરાધના બતાવી છે. સાધર્મિક વાત્સલ્યજીને કહેવામાં આવે આપણી આસપાસ બીજા જે લોકો દુઃખી હોય તે બધાને મદદ કરવી. ક્ષમાપના છે, જ્ઞાનની આરાધના છે, ઘણી જુદી જુદી રીતે તીર્થયાત્રા છે, આ બધી રીતે બતાવવામાં આવ્યું છે. આપણે અહીં જે કરીએ છીએ તે જ્ઞાનની આરાધના કરીએ છીએ. 9 દિવસ દરમિયાન 18 વ્યાખ્યાનો મળે છે આપણને સાંભળવા. એ 18 વ્યાખ્યાનમાંથી એક બે વ્યાખ્યાનમાંથી પણ જો એકાદ બે વાત પણ આપણને જચી જાય અને પ્રામાણિકપણે આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો પણ ઘણું મોટું ભાથું આપણને મળ્યું છે આ વ્યાખ્યાનમાળા દ્વારા એમ કહી શકાય. મનુષ્ય સ્વભાવ એવો છે કે એને ગમતી વાત પણ એ જીવનમાં જલ્દી ઉતારી શકતો નથી. રુચિ થવી એ જ પહેલાં તો અઘરી વાત છે, અને અઘરા કામ આપણી પોતાની પ્રકૃતિ એવી છે કે અઘરા કામ હંમેશા આપણે મોડાને મોડા ઠેલીએ છીએ. અઘરા કામ પહેલાં ઉપાડીએ અને એમાં રુચિ કેળવીએ, આનંદપૂર્વક, રસપૂર્વક, પ્રેમપૂર્વક જે વાત આપણને સાચી લાગી તે યથાશક્તિ આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો પણ આવા પર્વની આરાધના સાર્થક થઈ એમ ગણી શકાય. પર્યુષણ પર્વ આ રીતે એક મહાપર્વ છે. આપણે ત્યાં જે લોકો દીક્ષિત થાય છે, સાધુઓ થાય છે, એને માટે પણ એમ કહેવાય છે કે આ સાધુને દીક્ષાને કેટલા વર્ષ થયા, તો સાધુએ જેટલા પર્યુષણ કર્યા હોય, પર્યુષણ પર્વની આરાધના કરી હોય તે પ્રમાણે એના દીક્ષાનો પર્યાય ગણાતો હોય છે. એની સિનિયોરિટી પણ એના પર્યુષણની આરાધનાને આધારે ગણાતી હોય છે. તો આ રીતે આ એક ઘણું મોટું પર્વ છે. એ પર્વની ફલશ્રુતિ આપના જીવનમાં યત કિંચિત પણ ઉતરો એવી અભ્યર્થના સાથે હવે હું આપના આજના પ્રથમ જે વ્યાખ્યાતા છે એનો પરિચય કરાવું છું. આપના પ્રથમ વ્યાખ્યાતા શ્રી શશકાંતભાઈ મહેતા છે. રાજકોટથી તેઓ પધારે છે. સામાન્ય રીતે એમનો આગ્રહ હોય છે અને આપણે એમને અનુકૂળતા અચૂક કરી જ આપીએ છીએ, કરી આપવી જોઈએ કે પહેલે દિવસે જો એમનું વ્યાખ્યાન હોય તો બીજે દિવસે રાજકોટ પહોંચીને એ પોતે ત્યાં પોતાની પરિષદની આરાધના સારી રીતે કરી શકે. ત્યાં સંઘમાં પણ એમની ઘણી બધી જવાબદારી છે. આપના પ્રેમને ખાતર અને આપના અહીંયા શ્રોતા વર્ગ જે આવે છે એને ખાતર તેઓ એક દિવસ ત્યાંથી ઓછો કરીને અહીંયા પધારે છે. શશકાંતભાઈની આરાધના ઘણી મોટી છે. આમ તો તેઓ ઉદ્યોગપતિ છે, એમની પેપર મિલ, સૌરાષ્ટ્ર પેપર મિલ એમની ચાલે છે, પણ એમના પરિચયમાં હું જે રીતે આવ્યો છું, નિકટના પરિચયમાં તે જોતા હું એમ કહી શકું કે એમને જેટલો રસ પોતાની પેપર મિલમાં છે તેના કરતાં વિશેષ રસ આરાધનામાં છે. વખતો વખત ભદ્રંકર વિજયજી મહારાજ, જે મહાન પવિત્ર આત્મા હતા, એમના સાનિધ્યમાં રહેવાને માટે કોઈ કોઈ વખત મહિનો એમની પાસે જઈને રહે અને ઉપાશ્રયની અંદર જ રહે. ક્યારેક આયંબિલની ઓળીના દિવસો હોય, ક્યારેક નમસ્કાર મંત્રની આરાધનાના દિવસો હોય તો એમની સાથે જઈને રહેવું, એવું કાર્ય વર્ષોથી શશકાંતભાઈ કરતા આવ્યા છે. ભદ્રંકર વિજય મહારાજ તો હવે કાળધર્મ પામ્યા, પણ કલાપુરના સૂર્ય અને જંબુ વિજયજી મહારાજ પાસે પણ તેઓ વખતો વખત જાય છે અને એમની સમીપે રહીને આરાધના કરતા હોય છે. નમસ્કાર મહામંત્રની આરાધના અભ્યાસ તો નહીં જ, અભ્યાસ તો ખરો જ, પણ સાથે સાથે આરાધના પણ એમની ઘણી મોટી છે. આ વખતે મેં એમને વિનંતી કરી હતી કે ઇરિયાવહી ઉપર આપ વ્યાખ્યાન આપો અને મારું નિમંત્રણ એમને સ્વીકાર્યું છે. હું એમને ઇરિયાવહી મૈત્રી અને મનોગુપ્તિનો યોગ એ વિષય ઉપર વ્યાખ્યાન આપવાની વિનંતી કરું છું. અને નમસ્કાર મહામંત્રની એમની આરાધના છે, નમસ્કારની સ્તુતિ પણ મધુર કંઠે તેઓ ગાતા હોય છે. મારી વિનંતી છે કે પહેલાં નમસ્કાર મહામંત્રની સ્તુતિ આપણને સંભળાવે અને પછી ઇરિયાવહી ઉપર વ્યાખ્યાન આપે. શશિકાંતભાઈ મહેતા.
અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. નમસ્કાર યરિહંતને વાસિત જે હનુચિત ધન્યતે કૃત પુણ્યતે જીવિત તાસ પવી આર્થ ધ્યાન તસ નવી હુવે નવી હુવે દુર્ગતિ વાસ ભવક્ષય કરતા સમરિયે લહિયે સુકૃત યુલ્લાસ. નમસ્કાર શ્રી સિદ્ધને નમસ્કાર યાચાર્યને નમસ્કાર યુવજાયને નમસ્કાર શ્રી સાધુને વાસિત જે હનુચિત ધન્યતે કૃત પુણ્યતે જીવિત તાસ પવી આર્ત ધ્યાન તસ નવી હુવે નવી હુવે દુર્ગતિ વાસ ભવક્ષય કરતા સમરિયે લહિયે સુકૃત યુલ્લાસ. પ્રબુદ્ધ જનોની આ સભા છે અને આ સભાનું મૌન જ એટલું આકર્ષક, એટલું ભાવવાહી અને એટલું વેધક છે કે વક્તાના શબ્દોને આપના ભાવની સાથે ભળી જવાનું મન થાય. મારું આજનું વક્તવ્ય એકમાત્ર આપની સાથે ભાવાદ્વૈત કરવાનું છે. શબ્દો તો નિત્ય મૃતક છે પણ મૌન નિત્ય નૂતન છે. શબ્દો કલહ કરાવે છે, મૌન સુલેહ કરાવે છે. મૌન એ આપણા આત્માની મૂળ સ્વાભાવિક વૃત્તિ છે, શબ્દ એ વિકૃતિ છે. પર્યુષણ પર્વ આવે એટલે આપણે સૌ વિભાવમાંથી સ્વભાવમાં જવાનો ભાવ કરીએ. પર્યુષણ પર્વ આવે એટલે આપણને સૌને આપણામાં રહેલી ઘણી ખામીઓને બહાર કાઢવાનું મન થાય અને ભગવાનની ખૂબી જાણવાનું મન થાય. પર્યુષણ પર્વ આવે એટલે આરાધકો આરાધના કરે, ઉપાસકો ઉપાસના કરે, સાધકોને મોક્ષનો વિરહ યાદ આવે અને આપના જેવા શ્રોતાઓને વ્યાખ્યાનમાળા યાદ આવે. પરંતુ આ વ્યાખ્યાનમાળાનો કોઈ કર્તવ્ય હોય તો તે વ્યાખ્યાન છૂટી જવા અને માળા હાથમાં આવી જવી દે છે અને એ માળા પણ આપણા હૃદયની અંદરમાં પ્રભુ નિવાસનો માળો બાંધે ત્યાં સુધી રાખવાની છે. આજે ભાઈ શ્રી કિરણભાઈ આપણા હૃદયની અંદરમાં પ્રભુનો માળો કેવી રીતે બંધાય, જાપ અજપા કેવી રીતે થાય તેની વાત કરવાના છે. પરંતુ તેના પહેલાં આજનો વિષય પણ ખૂબ જ પ્રસ્તુત છે. આપણે બધા બુદ્ધિવાદીઓ છીએ અને સામાન્ય રીતે જીવનના અનેક પ્રશ્નોનું આપણી બુદ્ધિથી નિરાકરણ કરવા માટે ટેવાયેલા હોઈએ છીએ. આજના યુગની એ નિશાની છે કે વ્યક્તિ અને સમાજ તેને જે બુદ્ધિની પ્રતિભા મળેલી છે તેવી બુદ્ધિથી જ પોતાનું રક્ષણ કરે છે. પણ પ્રબુદ્ધજન બુદ્ધિનું રક્ષણ કરે છે. બુદ્ધિથી રક્ષણ કરવા માટે ટેવાયેલા આપણને બુદ્ધિનું રક્ષણ કરવાની જ્યારે ચિંતા થશે ત્યારે નિર્મળ બુદ્ધિની અંદરમાં આપણા જીવનમાં એક નવો જ પ્રકાશ આવશે. આ નિર્મળ બુદ્ધિ એટલે આપણા પોતાની અંદરમાં રહેલા અનેક દોષોને જોવા, આ નિર્મળ બુદ્ધિ એટલે સામી વ્યક્તિમાં રહેલા અનેક ગુણોને જોવા, આ નિર્મળ બુદ્ધિ એટલે સંસારમાં જે કંઈ પણ સારું થઈ રહ્યું છે તેની અનુમોદના કરવાની શક્તિ મળવી, અને આ નિર્મળ બુદ્ધિ એટલે આપણા જીવનની અંદરમાં ભગવદ્ ભાવને પ્રસારી દેવો. આવી નિર્મળ બુદ્ધિ જ્યારે આવે છે ત્યારે દરેક માણસને સૌથી પ્રથમ તેના જીવનનું કર્તવ્ય પાપનું પ્રક્ષાલન કરવાનું મન થાય છે. પાપના પ્રક્ષાલન વગર જીવનની અંદરમાં વિકાસ નથી. અને એ પાપનું પ્રક્ષાલન એટલે જ ઇરિયાવહીનો યોગ, ઇરિયાવહીની ક્રિયા, ઇરિયાવહીની આરાધના. જૈન શાસનની એ અદ્ભુત બલિહારી છે કે આપણને ગણધર રચિત સૂત્રોમાં આપણા જીવનની મુક્તિ માટેના મંત્રો મળેલા છે. પ્રભુ મહાવીરે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એવી ત્રિપદી આપી અને ગણધર ભગવંતોએ એ મહાસત્તાના ચૈત્યનને પોતાના હૃદયમાં ધારીને દ્વાદશાંગીની રચના દ્વારા સૂત્રોરૂપી ગંગાનો ઉપકાર આપણામાં વહેવરાયો છે. જો ગણધરો ન હોત, ગણધર રચિત સૂત્રો ન હોત, ગણધરે બતાવેલી ગણધર નિર્દેશિત ક્રિયાઓ જો આપણને ન મળેલી હોત તો મને લાગે છે કે આપણે મહાવીરનો સંદેશો આપણા જીવનમાં પહોંચાડી ન શક્યા હોત. એ ગણધર ભગવંતોએ આ ઇરિયાવહીના સૂત્રની રચના કરીને આપણા જીવનને પાપથી મુક્ત કરવાની ગુરુ ચાવી આપી દીધેલી છે. ઇરિયાવહીના શબ્દો પ્રાકૃતમાં છે, કદાચ મોટાભાગના ભાઈઓને ખ્યાલમાં હશે, પરંતુ તેનો મર્મ એ છે કે મારાથી ત્રણ કાળ અને ત્રણ લોકની અંદરમાં થયેલા જીવોની વિરાધનાને હું અંતઃકરણથી ખમાવીને હે પ્રભુ હવે તારું અનુષ્ઠાન કરું છું. ભગવાન મહાવીરના સંદેશામાં એક અદ્વિતીય, અત્યંત વિશિષ્ટ એવું કોઈ જો પ્રદાન હોય તો તેને વ્યવહાર ધર્મની સ્થાપના કરેલી છે. બ્રહ્મદ્વૈતની વાત કરનાર જીવને પહેલા કહ્યું છે કે જીવની સાથે અદ્વૈત કર, જીવાદ્વૈતની પ્રાપ્તિ દ્વારા બ્રહ્મદ્વૈત મળશે. હમણાં જ જીંજુવાડાની અંદરમાં જંબુ વિજયજી મહારાજ સાહેબ પાસે આચારાંગ સૂત્રની પૂરી વાંચના લીધી અને તેની અંદરમાં ભગવાન મહાવીરની મુખેથી વાણી સાંભળીને જાણવા મળ્યું કે પ્રભુ મહાવીર કહે છે કે સોહમ 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 સોહમ, આ બધા છે એ તું છે, ઉપર જવાની ક્યાં વાત કરે છે તું, ઉતાવળ કરમાં જરાય કે તત્વમસી 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 તે તું છે. કે જ્યાં સુધી જગતની અંદરમાં રહેલા જીવોની અંદરમાં શિવનું દર્શન થતું નથી ત્યાં સુધી ભગવાનના મંદિરમાં પ્રવેશવાનો આપણને અધિકાર નથી. પ્રભુ મહાવીર કહે છે કે ચૈત્યવંદન મારું કરવું છે, મારી પૂજા કરવી છે, ઇરિયાવહીથી પહેલા જીવોની પૂજા કર, સામાયિક કરવી છે પેલા ઇરિયાવહી કરીને જીવોની ખમત ખામણા કર, પ્રતિક્રમણ કરવું છે ઇરિયાવહી દ્વારા જીવોની સાથે એક થઈને પછી કર. આવી અદ્ભુત વસ્તુઓ આપણને જીવનમાં મળેલી છે. ઇરિયાવહીનો યોગ એ પાંચ અંગનો બનેલો છે. ઇરિયાવહી સૂત્ર ઇરિયાવહ્યા એ વિરાણા એ ગમણા ગમણે પાણક કમણે બિયક કમણે હરિયક કમણે ઓસા ઉતિંગ પણગત મટ્ટી મકડા સંતાણા સંકમણે જે મેં જીવા વિરાયા એક ઇન્દિયા બે ઇન્દિયા તે ઇન્દિયા ચોરી ઇન્દિયા પંચિંદિયા અભિયા વત્યા લેસ્યા સંઘાયા સંગઠ્યા પર્યાવ્યા કિલામિયા ઉદેવ્યા ઠાણા ઠામ સંકામિયા જેવ્યા ઉતર સ્મિચ્છા વિદુગણ. આટલું બોલતા તો માણસ ગળી જાય, ગળી જાય. જગતના જીવો સાથે મેં કરેલો અપરાધ મારા જીવનમાં જો આંસુ ન લાવી શકે તો ભગવાનની સાથેની ભક્તિ શક્ય નથી. માટે ભગવાને કહ્યું છે કે મારી પૂજા કરતા પહેલા જીવોનો સ્વીકાર કર, જીવો પ્રત્યે જે ઉદાસીનતા છે તેને દૂર કર. ક્રિયા જ્ઞાન અને ભાવ ત્રણેય જ્યારે સાથે મળે છે ત્યારે તે ક્રિયા સફળ બને છે. ઇરિયાવહીની ક્રિયા ઘણા બધા લોકોને એક માત્ર શુષ્ક ક્રિયા લાગે છે. ઇરિયાવહીનું જ્ઞાન ક્રિયા કરનારને એમ લાગે છે કે આ તો માત્ર જ્ઞાન છે, પણ ક્રિયા જ્ઞાન અને ભાવ એ ત્રણનો ત્રિવેણી સંગમ થાય છે ત્યારે જ આપણા જીવનમાં પ્રજ્ઞાનો પ્રકાશ આવે છે. કોઈ ક્રિયા હું ખોટી કરતો હોઉં, કોઈ ક્રિયા હું જડતાથી કરતો હોઉં, કોઈ ક્રિયા હું અભિનિવેશથી આવીને કરતો હોઉં તો પ્રબુદ્ધ જનની એ ક્રિયા છોડી દેવાનો અધિકાર નથી. તમે સારી રીતે કરી બતાવો, ક્રિયા જડતા સમાજમાં આવેલી છે તો તમે પ્રબુદ્ધ જ માણસો છો, તમને બુદ્ધિ મળેલી છે, શક્તિ મળેલી છે, તમે આ ક્રિયાને સારી રીતે સફળ કેમ ન કરી શકો. આ રીતે તર્કથી કરીને ભગવાને બતાવેલી બધી ક્રિયાઓને આપણા જીવનમાં તેનો મર્મ સ્પર્શે તેવી રીતે આપણે કરવાની છે. ઇરિયાવહી એ ધર્મ વૃક્ષનું મૂળ છે. જીવત્વના શિકાર વગર ધર્મ વૃક્ષનું સિંચન થતું નથી. ધર્મરૂપી નગરનો પ્રવેશ દ્વાર છે. જીવોના નમસ્કાર વગર ધર્મરૂપી નગરની અંદરમાં તીર્થંકર પરમાત્માના નમસ્કાર એ માત્ર દ્રવ્યથી નમસ્કાર છે, એ નમસ્કાર સાચા નથી. કંઈ ધર્મરૂપી પ્રાસાદનો પાયો છે. જીવોના રક્ષણ વગર, જીવોની સાથે જીવત્વના ભાવ વગર પ્રભુ સાથેની ભક્તિ આપણી કેટલો વખત ટકવાની હતી. એ રીતે ઇરિયાવહી એ આપણા જીવનનું પહેલું અંગ છે. અને માટે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે ગમનાગમન બહાર જઈને આવતા જે કંઈ પણ જીવોની વિરાધના થઈ હોય તે વિરાધનાને ક્ષમાવવા માટે ઇરિયાવહી કર અને એક લોગસનો કાયોત્સર્ગ કર. તેના પાંચ અંગ છે ઇરિયાવહી, ત્યાર પછી તસ્સ ઉતરી, ત્યાર પછી અન્નથ, પછી લોગસનો કાયોત્સર્ગ, પછી શ્વાસોશ્વાસનો અને ત્યાર પછી પ્રગટ લોગસ. આ રીતે કરીને ઇરિયાવહીની વાત છે. વાસ્તવમાં જીવોની મૈત્રી વગર જિનેશ્વર ભગવંતની ભક્તિ અશક્ય છે. જીવ મૈત્રી અને જિનેશ્વર ભગવંતની ભક્તિ એ બે અવિનાભાવી છે. કોઈ એમ કહે કે જિનેશ્વર ભગવાનની હું ભક્તિ કરું, હું ને મારા ભગવાન, હું ને મારો ઉપાશ્રય, હું ને મારું મંદિર, તો કહે છે કે વાસ્તવમાં દેહાલયમાં જ્યાં સુધી વિશ્વાલય થતો નથી ત્યાં સુધી દેવાલયમાં જવાનો તને અધિકાર નથી. તારા દેહની અંદરમાં વિશ્વ સમાય નહીં ત્યાં સુધી ભગવાનને તું શું દર્શન કરવા જવાનો હતો? આવી ભાવનાથી ઈર્યાવહીનો યોગ છે, શાસ્ત્રમાં આપેલો છે. આપના જીવનમાં પણ જ્યારે સંકલેશ આવે, જ્યારે કોઈ બહુ કષ્ટ આવે, ત્યારે ઈર્યાવહીનો સ્વતંત્ર યોગનો આમનાય છે. 108 વાર ઈર્યાવહી બોલો ને તમારું કષ્ટ દૂર થાય જ, એ જકાર સાથેની વાત છે. કેમ કે દુઃખ શા માટે ઉત્પન્ન થયું છે? જીવોને પૂર્વે કરેલી ખિલામણા, હિંસા, જીવો સાથેના અસદ વ્યવહાર, એ જીવો આપણો હિસાબ લેવા માટે આવે છે, દુઃખ દેવા માટે આવે છે. ત્યારે આપણે માન વચન કાયાથી તેમને જ્યારે ખમાવીએ છીએ, અંતઃકરણથી તેને નમીએ છીએ અને આપણા દોષોનું જ્યારે ખમત ખામણા કરીએ છીએ, ત્યારે એ જીવો તરફથી આપણે મુક્ત થઈએ છીએ. વાસ્તવમાં મુક્તિની ઉતાવળને બદલે આપણે ઋણ મુક્તિની જરૂરત છે. આપણા જીવનની અંદરમાં ઘણા જીવો ઉપર આપણે અપકાર કરીએ છીએ. આપણા એક દિવસનું જીવન અનંત જીવોની હિંસા ઉપર રચાયેલું છે અને આપણે ભગવાનને ભગવાન તરીકે પણ ક્યાં જોયા છે? ભગવાનના ગુણોનો પણ સ્વીકાર આપણા જીવનમાં ક્યાં થયેલો છે? જિનેશ્વર ભગવંતનો પણ આપણા ઉપર જે ઉપકાર છે તે ઉપકારરૂપી ઋણની મુક્તિ અને અનંત જીવો સાથે અનંત કાળથી કરેલા અપકારની પણ મુક્તિ, આવી ઋણ મુક્તિનો કોઈ અમોઘ સાધન હોય તો તે ઈર્યાવહી સૂત્ર છે. નમામી સવ જીણાણમ, ખમામી સવ જીવાણમ. ખામીમી સવી જેવા કરીને આપણે સમસ્ત્રીને દિવસે તો કરશું, પણ ભગવાને તો અહીં કહ્યું છે કે પ્રતિ ક્ષણને માટે તું મિસ્સામી દુકડમ. કે ઈર્યાવહીના યોગ વગર કોઈ સત્ક્રિયા થઈ શકતી નથી. ગમના ગમન બહારથી આવીને જાઓ તો ઈર્યાવહી, ધ્યાન કરવા માટે પણ એને ઈર્યાપથ વિધિ કહેલી છે અને એક ક્રિયામાંથી બીજા ક્રિયામાં જવા માટે પણ આપણો જે મૈત્રીભાવ ખંડિત થયો છે તેને અખંડિત કરવા માટે ઈર્યાવહીનું સૂત્ર આપવામાં આવે છે. આ ત્રણ કાર્યને માટે જ્યારે જ્યારે પણ આપણે જાપમાં બેસીએ, ધ્યાનમાં બેસીએ, કોઈ ક્રિયા કરીએ ત્યારે સૌથી પ્રથમ ઈર્યાવહીનું સૂત્ર છે. જૈન સંઘની અંદરમાં એક એવી પ્રબુદ્ધ જનોમાં બુદ્ધિશાળીઓમાં છે કે આ તો બહુ તપ અને ત્યાગનો ધર્મ છે. ભગવાન મહાવીર એ ત્યાગનો ધર્મ નહીં, સમૃદ્ધિનો ધર્મ બતાવ્યો છે. ત્યાગવાનું કાંઈ જ નથી, સમસ્ત જીવરાશિ સાથેનો સ્નેહ પ્રાપ્ત કરવાનો છે, સમૃદ્ધિનો છે, પ્રાપ્ત કરવાનો આ માર્ગ છે. ત્યાગમાં તો થાક લાગે પણ સ્નેહ દેવામાં થાક નથી લાગતો. બધી વસ્તુઓમાં થાક લાગશે, બધી વસ્તુઓમાં જીવ થાકી જશે. તપસ્યા કરતા થાકશે, વ્યાખ્યાન દેતા થાકશે, સાધના કરતા થાકશે, પણ પ્રેમ દેતા કોઈ થાક્યું નથી. આ પ્રેમ તત્વ જે છે જગતની અંદરમાં, તેને સિંચિત કરવું, તેને જીવંત કરવું એ આપણા જીવનનું કાર્ય છે. એ રીતે આ સમૃદ્ધિનો માર્ગ છે. ઈર્યાવહી દ્વારા આપણા જીવનમાં જીવો સાથેનો પ્રેમ છલકાઈ જવો જોઈએ. એ ઈર્યાવહી પછી જે કંઈ પણ સાધના થાય એ સાધના અત્યંત સુંદર રહી થઈ શકે. ઈર્યાવહીની અંદરમાં જે હવે અંદર આંતરિક યોગ રહેલા છે, 252 શબ્દોની અંદરમાં જે તેમણે સમાવી દીધેલું છે, એ કદાચ વર્તમાન કાળના વૈજ્ઞાનિકોના કોસ્મિક કોમ્પ્યુટરને પણ આશ્ચર્યમાં મૂકી દે. જીવોની વિરાધના ક્ષમાપના કઈ રીતે કરવાની છે? તો કહે છે કે 563 પ્રકારના જીવ, તેની સાથે રાગ યા દ્વેષથી થયેલી વિરાધના, તેની સાથે 3 કરણ, 3 યોગ અને 3 બળ અને સાથે 6 સાક્ષીએ, એ બધાનો ગુણાકાર કરીએ ત્યારે પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ શું આવે છે? 18,24,120 ભાંગાથી. વિચાર કરો કે આ જગતની અંદરમાં ગણધર ભગવંતોએ જોયું, એક પણ જીવને બકાત નથી રાખ્યો. 18,24,120 ભાંગાથી કોઈ પણ જીવની સાથે મારી કિલામણા થઈ હોય, હિંસા થઈ હોય, મેં દુભવ્યા હોય, કાંઈ પણ થયું હોય, તેને હું મિચ્છામી દુકડમાં આપીને પ્રભુ હવે તારું અનુષ્ઠાન કરું છું. વિચાર કરો કે આ ગણધરોના સૂત્રોમાં શું રહસ્ય રહેલું છે. એને પ્રાપ્ત કરવા માટે આપણને આગળ લઈ જાય છે. આ જીવો આટલા 18,24,120 ને ક્ષમાપણા આપ્યા, પણ પછી તસ્સ ઉત્તરી સૂત્ર આપી દીધું. તસ્સ ઉત્તરી કર્ણેનમ ભાયચિત કર્ણેનમ વિસોઈ કર્ણેનમ વિસલ્લી કર્ણેનમ. તસ્સ ઉત્તરી સૂત્ર એ આપણા જીવનની અંદરમાં જો સ્પર્શી જાય તો મને લાગે છે કે પ્રભુને અહીં સંસારમાં આવવું પડે, પ્રભુને સંસારમાં આવવું પડે. પ્રાયશ્ચિત લેવાનું છે, પોતાના ચિત્તની શુદ્ધિ કરવા માટે પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત એટલે આલોચના, પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ, આ 3 દ્વારા પ્રાયશ્ચિતથી પોતાનું જીવન શુદ્ધ કરે છે. અને જેને ખરેખર અંતરથી સાચા ભાવથી પ્રાયશ્ચિત થયું છે તેને પહેલું અપૂર્વ કરણ સમકિતનું ત્યાં પ્રાપ્ત થયેલું છે. પ્રાયશ્ચિત કરણ અંતરથી જ્યારે ખરેખર મેં જીવોને ખમાવ્યા છે, મારે કોઈ જીવની સાથે વેર નથી, કોઈ જીવની પ્રત્યે કોઈ જ પ્રકારની માગણી નથી. જે અમારા ગુરુ મહારાજનો એક મંત્ર હતો કે જ્યાં માગણી છે ત્યાં લાગણી નથી અને લાગણી છે ત્યાં માગણી નથી. આપણા સંબંધોની અંદરમાં આ લાગણીના પુષ્પ પમરાટ કરવા માટે આ પર્યુષણ પર્વ આવે છે. વોટ કેન આઈ ડુ ફોર યુ એમ કરીને જગતના જીવીને મારે કહેવાનું છે કે આપના માટે હું શું કરી શકું. ગ્રાહકને તો ઘણું કીધું, આપણા બધા ઉપકરણ ઘણું કીધું, વોટ કેન આઈ ડુ ફોર યુ, પણ પ્રત્યેક જીવની માટે મારી લાગણી ઉપસાવી જોઈએ. એવું પ્રાયશ્ચિત જ્યારે થાય છે આલોચના દ્વારા, પ્રતિક્રમણ દ્વારા અને કાયોત્સર્ગ દ્વારા, ત્યારે પહેલું અપૂર્વકરણ આવે છે. ત્યાર પછીનું બીજું વિશુદ્ધિકરણનો ચરણ છે. પ્રાયશ્ચિત કર્યા પછી હજી પણ મારે વિશુદ્ધ થવાની જરૂરત છે, અને વિશુદ્ધિમાં દર્શન વિશુદ્ધિ, જ્ઞાન વિશુદ્ધિ અને ચારિત્ર વિશુદ્ધિ. લોગસ્ય સૂત્રની અંદરમાં છઠ્ઠી ગાથા આવે છે, પાંચમી ગાથા, એવમ મય અભિથવા વિહુ યરજમણા પહીણ જર્મણા ચૌવીસંપી જીણવરા, એમ કરીને પાંચમી ગાથાની અંદરમાં લોગસના કાયોત્સર્ગમાં પાંચની ગાથામાં પ્રાયશ્ચિતકરણની શુદ્ધિ કરી આપે છે. અને છઠ્ઠી ગાથાની અંદરમાં કિત્તીય વંદીય મહિયા જે લોગસ્ય ઉત્તમા સિદ્ધા, ભગવાન આપનું કીર્તન કર્યું, ભગવાન આપને મેં વંદન કર્યું, ભગવાન આપનો મેં મહિમા ગાયો, કીર્તન કર્યું એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, સમ્યક દર્શનની આરાધના થઈ, વંદન કર્યું, વિનય બતાવ્યો, એ જ્ઞાનનું ફળ વિનય છે, સમ્યક જ્ઞાનની આરાધના થઈ, અને મહિમા ગાયો, સદ્ભુત ગુણોત કીર્તન થયું એટલે સમ્યક ચારિત્રની આરાધના થઈ. આ રીતે વિશુદ્ધિકરણના પણ ત્રણ ચરણ, જેનાથી આપણને બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. એ કાયોત્સર્ગની અંદરમાં શું તાકાત રહેલી છે, મહાપુરુષોએ આ સૂત્રોની અંદરમાં શું ભાવ ભરેલા છે, એ ભાવને જીવવા માટેનું આહ્વાન છે આ પર્યુષણ પર્વ. આ ભાવ વગરનું પર્યુષણ પર્વ લુખું લાગે, રૂક્ષ શુબ્દ લાગે. તો આ બીજું અપૂર્વકરણ જે છે, આપણે સૌ જૈન સંઘની સામાચારીની અંદરમાં રહીને આ અન્ય દર્શની છે, આ મિથ્યાત્વદર્શની છે એમ કરીને બોલીએ છીએ. મહાવીર પ્રભુ કહે છે આ ચારાંગમાં કે તારા આત્માની બહાર તું જે જોવે છે એટલે તું જ અન્ય દર્શની છું. પ્રભુ કહે છે કે તું આત્મા સિવાયની બીજી વસ્તુની વાત કરે છે એમાં જ તું મિથ્યાત્વી છું. આ અન્ય દર્શની અને મિથ્યાત્વ દર્શની બીજા કોઈને ઉપર ટોપી ઉડાડવાની નથી, મારા જીવનમાં મારે ઓઢવાની છે. જેટલો વખત મારા આત્મ સ્વભાવની બહાર હું રહ્યો તેટલો વખત હું અન્ય દર્શની બન્યો છું. જેટલો વખત મેં મારા આત્મા કરતાં મારા નામ અને દેહને વધુ ધ્યાન આપ્યું ત્યારે હું મિથ્યાત્વી બન્યો છું. અને પ્રભુ મહાવીર કહે છે કે માટે હું તને કહું છું કે હવે આ શબ્દોના આવર્તમાંથી તું મુક્ત થા. શબ્દો એ વમણ છે, શબ્દોના વમણમાં, વમણની અંદરમાં મોટામાં મોટા વહાણ પણ ડૂબી જાય, આવર્તથી દૂર રહેવું જોઈએ. તો આ શબ્દોના આવર્તમાંથી તું દૂર થા, તું મૌન થા અને તારા જીવનની અંદરમાં જે બને તે આરાધના કરી લે. આ રીતે કરીને સમ્યક દર્શન શુદ્ધની પ્રાપ્તિનું બીજું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ પણ કાયોત્સર્ગની અંદરમાં ઉભો રહેલો જીવ જ્યારે ભગવાનની સાથે ઓતપ્રોત બની જાય છે ત્યારે થઈ શકે છે. આ રીતે વિશુદ્ધિકરણનું બીજું અંગ થયું.